તારીખ 20/1/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 156 અને 157 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 57
દર્શન પ્રાપ્ત કરવાનું વિધિ શું છે? આત્માની વિકલ્પ પ્રતીતિ તેને સમય દર્શન કહે છે. એ સમય દર્શન એ ઉત્પન્ન થવા માટે કયા માર્ગે કઈ રીતે કઈ રીતે પરિણમન હોય, એ પહેલાનું પરિણમન કેવા પ્રકારનું હોય, એ પ્રશ્ન વિશે છે. પરનો કરતા આત્મા નથી, રાગનો પણ કરતા નથી, શરીર આદિ પર પદાર્થો આદિમાં બીજા સંયોગો લેવા, જેટલા કોઈ અનુકૂળ પ્રતિકૂળ સારું સંયોગો છે અને શરીર છે, એના કોઈ પણ પરિણામનો આત્મા કરતા નથી. શરીર અને સંયોગોના કાર્ય કરવાનો વિકલ્પ આવે છે, આત્માનું કાર્યક્ષેત્ર વિકલ્પથી આગળ નથી. આત્મા વિકલ્પરૂપી કાર્યને બહુ તો કરે છે, પણ કોઈ જળના પદાર્થોનું શરીરનું અને બીજા સંયોગોનું કાર્ય આત્માનો વિકલ્પ ત્યાં સ્પર્શીને પહોંચીને ભળીને કાર્ય કરે છે એ સ્પષ્ટપણે અનુભવ ગોચર થતું નથી. જમીએ છીએ ત્યારે તો ઈચ્છાપૂર્વક આહારને ગ્રહણ કરીએ છીએ, એ આહાર અંદર ગયા પછી એના પરમાણુની વહેંચણી કેવી રીતે થઈ, કયા પરમાણુની ક્યાં ગતિ થઈ, એમાં કોઈ વિકલ્પ ને ઈચ્છાનું કાર્ય હોતું નથી. અનુભવને તપાસે જોઈએ, અનુભવને તપાસવો જોઈએ. મુખ્ય લાઈન આ છે આ માર્ગમાં કે અનુભવને તપાસવો જોઈએ. અનુભવને તપાસે તો સ્પષ્ટ સમજાયું છે કે વિકલ્પમાં કાર્યની મર્યાદા પૂરી થાય છે, તેથી આગળ કોઈ જળ પદાર્થમાં આત્માનો વિચાર વિકલ્પ જ્ઞાન જોર કાંઈ જાતું નથી. સ્વયં જ પરમાણુઓ કામ કરે છે, એમાં આત્માને ક્યાંય મળવાનું, ક્યાંય અડીને કાર્ય કરવાનું કોઈ પણ રીતે સંભવિત નથી. વિકલ્પ ચૈતનમાં થાય છે પર પદાર્થના લક્ષે, અને એ ચૈતનમાં સમાય છે. ચૈતનમાં એ ઉત્પન્ન થાય છે અને ચૈતનના ક્ષેત્રમાં જે સમાઈ જાય છે, ત્યાંથી આગળ કોઈ વિકલ્પના કાર્યના ક્ષેત્રની મર્યાદા નથી, એ સ્પષ્ટ અનુભવથી પણ સમજી શકાયું છે. પર પદાર્થનો તો આત્મ કરતા આત્મા નથી, જ્યારે જ્યારે પર પદાર્થના કાર્યો કરવાનો વિકલ્પ થાય ત્યારે એને વિકલ્પ રૂપી આ કાર્ય છે, એથી વિકલ્પ આગળ કોઈ કાર્ય કરી શકતું નથી. કાર્ય થયું વિકલ્પનું વિકલ્પ પર્યંત, અને તેથી આગળ કોઈ કાર્ય કરી શકાતું નથી. એવી જે વસ્તુના સ્વરૂપની વાસ્તવિકતા છે, એક નક્કર હકીકત છે, જે ફેરવી શકાય નહીં, બદલી શકાય નહીં એવી પરિસ્થિતિ છે એ બરાબર ભાનમાં રહેવી જોઈએ. એમ ભાન જળવાઈ રહે તો આ કાર્ય વિકલ થયો છતાં કેમ ન થયું એનું અસમાધાન ઉત્પન્ન થાય નહીં. અથવા પર પદાર્થોના કાર્યો થવાની અપેક્ષારૂપ જે આર્ક ધ્યાન છે, બીજા પદાર્થોમાં કાર્ય થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ એવી જે અપેક્ષા બુદ્ધિએ થતું જે આર્ક ધ્યાન છે, એ આર્ક ધ્યાનમાં મોટો કાપ પડે છે. જો વાસ્તવિકતાનું જ્ઞાન રહે કે રાગ થાય છે એનું કાર્ય સંયોગ સુધી પહોંચવાનું નથી, જે કોઈ પદાર્થ સંબંધિત રાગ થયો કાર્ય કરવામાં તેની ઈચ્છા થઈ તે આત્માનો ભાવ એની મર્યાદા તે કાર્ય કરવા પર્યંત છે જ નહીં, તો મેં ઈચ્છા કરીને કેમ મારા ધારવા પ્રમાણે કાર્ય નથી એની આકુલતા મૂળમાંથી કપાઈ જાય છે. અથવા એવા ભાન રહીતપણે જે આકુલતાનો રસ ઉત્પન્ન થાય એ રસની ઉત્પત્તિ થઈ શકે નહીં, એટલો ફેર પડે છે, મૂળનો ફેર છે. કર્મો કરતા આત્મા નથી, રાગનો પણ કરતા નથી. હવે એથી આગળ જાય કે પોતે જ્ઞાયક સ્વભાવી હોવાથી રાગનો પણ કરતા નથી, રાગથી ભિન્ન જ્ઞાયક મૂર્તિ છું એવી અંતર પ્રતીતિ કરવી એ વિધિ છે. કર્મનો કરતા નથી અને રાગનો પણ કરતા નથી એ વચનમાં હું જ્ઞાયક છું અસ્તિ એની એ છે અનર્પિતપણે, કે હું જ્ઞાન માત્ર હોવાથી સહજપણે જ્ઞાન ક્રિયા થાય એ તો જ્ઞાન સ્વભાવને કારણે થયા જ કરે, પણ રાગનું કરવું તે જ્ઞાનમાં નથી, રાગના વિષયનું કરવું તે તો જ્ઞાનને હોવાનો પ્રશ્ન રહેતો નથી. તેથી રાગ અને પરથી હું ભિન્ન છું એવી અંતરમાં પ્રતીતિ કરવી, પ્રતીતિ કરવી એ જાણવા ઉપરાંત મુકાય છે કે એનું સત્શાસ્ત્રોમાંથી જાણવા મળે છે, સત્પુરુષના વચનોથી જાણવા મળે છે કે રાગથી અને શરીરથી જ્ઞાયક મૂર્તિ આત્મા ભિન્ન છે, પણ માત્ર જાણવા મળે એટલું પર્યાપ્ત નથી, એ જાણેલાનો વિશ્વાસ થવો, એવું જાણ્યું છે એની અંતર પ્રતીતિ થવી એને સમ્યક દર્શનની વિધિ કહેવામાં આવે છે. વાત આટલી જ ટૂંકી છે, પછી જે કાંઈ વિસ્તાર છે એ આ વાત કહેવા માટે છે, પણ ખરી વાત આટલી છે કે સ્વ અને પર એવા બે તત્વ છે. સ્વતત્વ જ્ઞાયક મૂર્તિ છે, સ્વતત્વ જ્ઞાયક સ્વભાવ છે, એ જ્ઞાયક સ્વભાવને જાણતા એમાં જ્ઞાયકનો રસ ઉત્પન્ન થાય છે, એટલે એમાં આત્મરસ ઉત્પન્ન થાય છે, એમાં મગ્નતા રહે છે. પર છે અને પર પણ એ જાણતા પરની ઉપેક્ષા થાય છે કે એ પર છે, એમાં નાયકને એમાં કોઈ રસ આવતો નથી, કેમ કે એ પર છે, ભિન્ન છે. જગતના પદાર્થો જેની સાથે પોતાને લાગતું વળગતું નથી એમાં શું રસ છે, પોતાનું લોકો એમ બોલે છે કે કોઈનો શ્રીમંતનો બંગલો જોઈને આપણી ઝૂંપડી કાંઈ પાડીને નખાય, એટલે શું કહે છે એનો અર્થ શું કે મને મારી ઝૂંપડીનો જેટલો રસ છે એટલો સુનતના બંગલાનો કેમ કે એ પારકો છે, મારે શું કામની ચીજ છે.
બરોબર,
સ્વર છે, ભીનપણું છે, એ ઉપેક્ષાનું ઉત્પાદક છે. ભીનપણાનું જ્ઞાન અને પ્રતીતિ તેની ઉપેક્ષાનું ઉત્પાદક થાય છે, એ પ્રત્યે એની ઉપેક્ષા ઉત્પન્ન કરે છે. શું કહ્યું કે રાગથી ભિન્ન નાયક મૂર્તિ છું, અંદરમાં અવસ્થામાં થતો જે રાગ એનાથી પણ હું ભિન્ન જ્ઞાન મૂર્તિ છું, તો પછી શરીરથી અને બીજા સંયોગોથી અભિન્નતાનો ખરેખર સવાલ રહેતો નથી. એ તો પ્રત્યક્ષ જળ છે, પ્રગટ જળ છે. રાગાદી પરિણામ ચૈતન્ય વિકાર હોવા છતાં એને ચૈતન્ય સાથે મેળ નથી. રાગાદી પરિણામ ચૈતન્ય વિકાર હોવા છતાં ચૈતન્ય સાથે એનો મેળ નથી, પણ એના સ્વભાવનો મેળ જળ પ્રકૃતિ સાથે છે. જેટલા પણ વિભાવ પરિણામ છે તેવા તેવા પ્રકારનો સ્વાદ ઉદ્દેશ પરમાણુની પ્રકૃતિનો છે, કર્મ પ્રકૃતિનો છે. એટલે એના પ્રગટ થતા રસને, ઉદયમાં પ્રગટ થતા વિભાવ રસને, કર્મરસને પ્રકૃતિ સાથે મેળ ખાય છે, ચૈતન્ય સાથે મેળ ખાતો નથી. તેથી તે આત્માની સાથે પોતાના છે એમ એને ટાળવાનું જેને પ્રયોજન છે એમ એ લેતા નથી, એને પોતા સ્વરૂપે અંગીકાર કરતા નથી. આમ ચૈતન્ય વિકાર હોવા છતાં ચૈતન્યના સ્વભાવથી પોતાના સ્વરૂપથી વિરુદ્ધ જાતિના દેવને એને પોતા પણ અંગીકાર કરવામાં આવતા એનો સ્વીકાર નથી. એનાથી ભિન્ન હું નાયક મૂર્તિ છું એવી અંતરમાં પ્રતીતિ કરવી, અંતરમાં પ્રતીતિ કરવી એમ ઉપર ઉપરથી હા પાડવી કે આપની વાત અમને બરાબર સાચી લાગે છે, ન્યાયથી પણ અમે એ વાતને સ્વીકારીએ છીએ, આગમના આધારથી પણ સ્વીકારીએ છીએ, અને તર્કથી યુક્તિથી બધી રીતે આ વાત અમને સંમત છે એમ નહીં, એટલું પર્યાપ્ત નથી. એટલે અર્થ સુધી તો જીવ આવે છે કે આ વાત અમે માની છે, અમને સાચી લાગી છે, સ્વીકારે છે, આગમથી તર્કથી ન્યાયથી, ન્યાય સંપન્ન છે, ન્યાય તો મોટી વાત છે ને, કહ્યું કે છે ત્યાંથી આગળ જે અનુભવ છે એ સર્વ જેટલા કોઈ ફેક્ટર છે એ બધાથી આગળ એક અનુભવનો ફેક્ટર છે, એ અનુભવથી એને સંમત કરવી જોઈએ. પણ એને એ વાત અંગીકાર કરી છે એમ નક્કી થાય છે, નહીં તો એ વાતનો અંગીકાર પણ રહેતો નથી. કેમ કે અંતર પ્રતીતિ વિના ઉપર ઉપરના પરિણામમાં અનાદિની જે રાગ અને પરને સ્વપણે સ્વીકારીને જે અંતર પ્રતીતિ કરી છે એ સ્થાન બદલાતું નથી, એનું સ્થાન ખાલી થવું જોઈએ. જૂનું જે અંતરંગમાં ગ્રહણ કર્યું છે એ ખાલી પણ છૂટી જવું જોઈએ, અને નવું આવે એનું સ્થાન પકડવું જોઈએ, તો જ એનું કાર્ય બરાબર ચાલે, કોઈ પણ પ્રસંગમાં બરાબર ચાલે, અને નહીંતર એનું કાર્ય યથા યોગ્ય પણ ચાલી શકે નહીં. અંદર ગડબડ જોતા ઉભા થયા વિના આ વિભાવને અથવા કોઈ પણ પ્રકારના વિકારના રોગને મટાડવાની મૂળ દવા આ છે. આ સિવાય બીજા ગમે તે પ્રયોગો કરે, ગમે તે પ્રકારના પ્રયોગો કરે, જગતની અંદર ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં, ભિન્ન ભિન્ન ધર્મમતોમાં, ખાસ કરીને દોષને ટાળવા માટે એક ક્ષેત્ર છે, ધર્મનું ક્ષેત્ર છે, અનેક પ્રકારે વિવિધ ઉપાયો સૂચવવામાં આવ્યા છે, વિચારવામાં આવ્યા છે, તો પણ મૂળમાંથી સમ્યક પ્રકારે જે જે વિધિ છે આ એક જ પ્રકારની છે અને અન્ય પ્રકારે નથી. અનેકાંત છે, આ જ પ્રકારે છે અને બીજી કોઈ પ્રકારે નથી. એમ છે, બીજા કોઈ પ્રયોગથી કદાચ ઉપર ઉપરથી એમ લાગે કરીને આમ રાખવાથી ક્ષમા રહે છે, આમ રાખવાથી નમ્રતાને રહે છે, અભિમાન પડે છે, પણ એ કોઈ યુક્તિઓ મૂળમાંથી તે દોષને કાઢવા સમર્થ નથી. ઉપર ઉપરથી કષાય મંદ થાય છે, પાછળ તે જ કષાય પલટી જાય છે, પાંગરી જાય છે, અને જીવનો એ ખ્યાલ સુધા રહેતો નથી. એ પરિસ્થિતિ આવે છે. કરંથી કાપે છે રાગથી ભિન્ન, અંદરમાં થતો જે અવસ્થામાં થતો જે રાગ એનાથી ભિન્ન બહુ ચીકણો વિષય છે. એકત્વનો રાગ અને મોહ બહુ ચીકણા પરિણામ છે. એની સાથેનો અંતરંગમાં જેણે સંબંધ કાપ્યો એને પર વિષય સાથેનો આકર્ષણનો સંબંધ કાપવો એ સહજ માત્ર માથે, એમાં એને કોઈ તકલીફ પડતી નથી. તેથી રાગથી ભિન્નનું જ્ઞાન મૂર્તિ છું છું આવ્યું ને, એમાં નાયક મૂર્તિ છું એમ આવ્યું. હું છું, હું આવો છું, હું નાયક માત્ર છું, હું નાયક માત્ર છું, હું પોતાની નાયકપણે હસ્તી છે એના ઉપર જોર જાય તો જ એ રાગથી ભિન્ન થઈ શકે, નહીં તો કોઈ રીતે રાગથી ભિન્ન થઈ શકે નહીં. કેમ કે અવસ્થામાં ઉત્પન્ન થતો ચીકણો ભાવ છે, પોતાની અવસ્થા દૂર હોય તો ઠીક છે કે ચાલો પાછા વળી જઈએ, પણ એની અવસ્થામાં ઉત્પન્ન થતો બહુ ચીકણો પરિણામ છે, એનાથી ભિન્ન થવા અર્થે એને પોતાના જ્ઞાયક સ્વરૂપને ઓળખીને એના મહિમા પૂર્વક એને સન્મુખ થઈને પોતા સ્વરૂપે અંગીકાર કરવો જોઈએ, એને વળગવું જોઈએ, એમાં સ્થિર થવું જોઈએ, હું છું એમ એમાં રહેવું જોઈએ. એવું જે પ્રતીતિનું બળ છે એ રાગથી ભિન્ન કરે છે અને એ સમીપ દર્શનના ચારિત્રને ઉત્પન્ન કરવાની એ વિધિ છે. આ વિધિ છે, આ રીત છે. ટૂંકામાં ભેદ જ્ઞાન છે એ વિધિ છે એમ આવ્યું. બનારસીદાસજીએ તો નાટક સમીક્ષાની શરૂઆતમાં જ એ વાત લીધી છે કે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ રૂપ જે સ્વ આત્મ અનુભવ છે એ ભેદ જ્ઞાનના ફળમાં ઉત્પન્ન થાય છે. ભેદ જ્ઞાનનું એ ફળ છે એમ લીધું છે, એનું ફળ સ્વરૂપે આવેલો પર્યાય છે. જે જીવો એ અંતરંગમાં રાગથી અને પરથી ભિન્ન પોતાના જ્ઞાન સ્વભાવમાં ગ્રહણના પ્રયત્ન, ગ્રહણ કરવાનો વારંવાર પ્રયોગને પ્રયત્ન અભ્યાસ કર્યો એને એના ફળમાં નિર્વિકલ્પ શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે. એ એક ક્ષણનો શુદ્ધોપયોગ તે જીવના અનંત જન્મ મરણનો છેદ કરે છે. એટલી શક્તિ એના એક ક્ષણમાં અનુભવમાં છે. એ અનુભવમાં આખો ભાવ રહીત જ્ઞાયક પિંડ કબજે થયો છે, પછી એને કોઈ ફિકર છે વાત રહેતી નથી. માણસ કહે છે ને, જેને અઢળક બોલો તો એને ચિંતા શું. અહીંયા એમ કહે છે કે જેને સ્વરૂપની અનંત સંપત્તિ છે એનું ભાન થઈ ગયું, એ તો છે જ, કઈ નવી લાગવી છે એ તો પ્રશ્ન છે નહીં, એને કોઈ પછી ફિકર ચિંતા નથી. વિશેષ વાત કરે છે અહીંયા તો પ્રશ્નનો ઉત્તર પૂરો થાય છે. ગુરુદેવ શ્રી એક વાત વધારે કરે છે કે આવો સમય મેળ છે, એમાં તો આત્માને રાગ થી જુદો કરી દેવાનો આ કાળ છે. આત્મારથી મુમુક્ષુ જીવને આવો અંતરંગમાં ભાવ આવવો જોઈએ એમ કે છે. એને પોતાના વર્તમાનમાં આ વાત સાંભળીને એ પ્રકારના પરિણામ થવા જોઈએ કે આ કાળ મારે માટે રાગથી ભિન્ન થવાનો અને સ્વરૂપનો અનુભવ કરવાનો આ મારો કાળ આવી ચૂક્યો. આ પ્રયત્નમાં હું રહું બહુ મહત્વનું કાર્ય છે. સિદ્ધ પદને લેવા માટે હું ઊભો થયો છું તો પછી બીજા નાના નાના કામ સામે હું રોકાય એ કામમાં હું કેમ રોકાઉં. માણસ મોટા કામમાં પડે ત્યારે નાના કામ બીજાને હોપી દે છે કે નહીં, આ તમે પતાવો, આપણાનું કાંઈ માથે આવે તો કઈ તમે પતાવો, કેમ કે હું બહુ મોટા કામમાં છું, એ કામ મારે ગૌણ કરવું યોગ્ય નથી એમ છે. આપણે ચર્ચા ચાલુ ત્યારે વાત ચાલુ છે, વેદ જ્ઞાન નો પ્રયોગ કેટલો થાય છે એ થોડા ખ્યાલ કરીને વિચારવું, કેટલો થાય છે, કેવો થાય છે, કેમ થતો આગળ થાય છે, કેમ થતો નથી, બધા પડ થાય પછી કઈ આપણી ચર્ચા આગળ ચાલી નહીં. કરવામાં તકલીફ થાય, ભેદ જ્ઞાન કેટલું થાય છે, કેટલું ચાલે છે એ રજૂ કરવું, જેને જેટલું થાય એટલું ઠીક, પણ કઈ રજૂઆત ના આવે એટલે ચાલતું નથી. એનો અર્થ એ છે કે એ પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રયત્ન ઉપર જ ન જવાય. તો સાંભળવાનો જે માત્ર રાગ છે એ કોઈ કાર્યકારી નહીં થાય. આપણે શું કરવું કે ભેગા છે વાંચન કરવું, એક કલાક કરતા હોય તો બે કલાક કરવું, બે કલાક કરતા હોય તો ત્રણ કલાક કરવું, એથી કોઈ કાર્ય થાય છે એ તો એક થિયરીની વિચારણા છે કે આની પદ્ધતિ શું છે, કાર્યની પદ્ધતિ શું છે, એમાં બાધક કારણો શું છે, એમાં સાધક કારણો શું છે, એની મીમાંસા થાય છે મુખ્યપણે.
બરોબર.
જોકે ખરેખર એમાં પણ એક પ્રક્રિયા ખાસ જે થવી જોઈએ તે આ છે કે એમાં આત્માના મહિમા સૂચક, આત્માની મહત્તા બતાવનારા જે કોઈ જ્ઞાનીના વચનો આત્મરસથી સભરપણે આવે છે, જેમાં આત્મરસ ભર્યો છે એવા પ્રકારે આવે છે, ત્યાં સાંભળનારને વાંચનારને વિચારનારને એમાં એ પ્રકારનો રસ ઉત્પન્ન થવો ઘટે છે. એનો નિમિત્ત નૈમિત સંબંધ છે. જો એમ ન થાય તો પછી એવા વચનો તો આવ્યા વિના રહે નહીં. શાસ્ત્ર એવી ચીજ છે કે અનુભવીઓએ જે વાત કરી છે એનું પોતાના જ્ઞાનનો, ધ્યાનનો અને પ્રકૃતિનો મુખ્ય વિષય, એ બધા પરિણામનું કેન્દ્ર સ્થાન એ પોતાનું મહિમાવંત નિજ સ્વરૂપ હોવાથી એના મહિમાની વાત એમાં આવ્યા વિના રહેતી નથી. અને તે એનો રસ લઈને આવે છે. જ્યારે એ વિષય આવે છે ત્યારે એ એનો રસ લઈને આવે છે. ગુરુદેવશ્રીની તો એક ઉત્કૃષ્ટ પદ્ધતિ હતી કે વ્યાખ્યાન ત્યાંથી શરૂ કરતા. કોઈ પણ શાસ્ત્ર વંચાતું હોય, કોઈ પણ શાસ્ત્રનો કોઈ પણ અધિકાર ને કોઈ પણ વિષયની ગાથા હોય તો પણ વ્યાખ્યાન ત્યાંથી શરૂ કરતા કે આ આત્મા છે. બસ એટલું કહેતા એમાં આત્માનો રસ રેડે. આ આત્મા છે એ નકામી ચીજ નથી, પણ એક મહાપદાર્થ છે, મહાપ્રભુ છે. પ્રભુ કહીને તો બોલાવતા એ નિર્મળાનંદ, જ્ઞાનાનંદ, નિત્યાનંદ, એક સમયમાં પરિપૂર્ણ પ્રભુ આત્મા છે એમ થાપે. પહેલા તો એની મહિમા, એની હસ્તિ થાપે, એની મહિમાથી એની હસ્તિ થાપે.
બરોબર.
પછી જે અધિકાર ને વિષય ચાલતો હોય એની વાત શરૂ કરે. પોતાના સ્વરૂપનો મહિમા ઘર કરી ગયો છે. જેને અંતરંગ પ્રકૃતિ છે એ મહિમા જેને ઘર કરી ગયો છે એ ત્યાંથી જ વાત પડે છે. પછી આગળ જે વિષય ચાલતો હોય એનું વિવરણ કરે. કહે છે કે એ રીતે મહિમાઓ જોઈએ અને જે કાંઈ ઉદયમાન પ્રસંગ હોય એમાં પરથી સંયોગોથી અને રાગથી ભીન છું એવો પ્રયત્ન અને પ્રયાસ ચાલવો જોઈએ. આવો સમય મળ્યો છે એટલે મનુષ્ય ભાવ વિતરાગ માર્ગ, વિતરાગી દેવગુરુ શાસ્ત્રની ઓળખાણનો પ્રસંગ, સત્સમાગમ એ વગેરે આવો સમય મળ્યો છે. રમડી વાત છે. આવો સમય મળ્યો છે એટલે એમ કહે છે કે અનંતકાળના જીવને સત્પુરુષની અને સત્સમાગમની ઓળખાણ થઈ નથી અને તેથી એની વર્તમાન યોગ્યતા જે મુમુક્ષુની છે અથવા કોઈ પણ જીવને આત્મકલ્યાણ કરવાનો જે કોઈ ભાવ આવે છે, વિચાર આવે છે, એ યોગ્યતામાં એને સત્પુરુષનો સમાગમ અને સપની વાર્તા કહેનાર પ્રત્યક્ષ પ્રગટ મળે એ અસાધારણ પ્રસંગ છે. અનાદિનો અજાણ્યો માર્ગ પોતાની મેળે મળતો નથી. એને પૂર્વ સંસ્કાર વિરુદ્ધતાના ઘણા અંદરમાં સંગ્રહ છે એટલે એને પોતાને પોતાની મેળે અંતર્મુખ થવાની સૂજ આવતી નથી. માર્ગદર્શન આપી શકે છે. એની ભાવના, એની યોગ્યતા, એની સ્થિતિને અનુકૂળ એને શું કરવા લાયક છે, કેમ કરવા લાયક છે, કઈ રીતે આગળ વધી શકે એનું પ્રત્યક્ષ માર્ગદર્શન એ જ આપી શકે. એ પરિસ્થિતિ બહુ દુર્લભ છે. એવી દુર્લભમાં દુર્લભ પરિસ્થિતિ પણ અત્યારે સુલભ છે એમ કે છે. આવો સમય મળ્યો છે એમ કહ્યું છે. એમ કહ્યું ને, આવો સમય મળ્યો છે એમાં તો આત્માને રાગથી જુદો કરી દેવાનો આ કાળ છે. એને અંતરંગ પ્રયત્ન કરીને રાગથી પોતાને જુદો પાડી દેવો જોઈએ. એ પ્રયાસ એને બરાબર કરી લેવો,
કામ કરી લેવાનું,
બધા કામને ગૌણ કરીને એક બાજુ મૂકીને. એટલે કે સર્વ પ્રકારની અન્ય સાવધાનીને છોડીને આ એક કાર્યમાં એને તત્પરને સાવધાન થવું
જોઈએ,
એને ભાસવું જોઈએ, એની મહત્તા આવવી જોઈએ, તો જ કાર્ય થાય. ને નહીતર બીજા કામની મહત્તા આ જીવે એટલી બધી આપી છે કે ત્યાંથી એક પછી એક પછી એક પછી ઉપયોગ તેમાં ને તેમાં જ રહ્યા કરે. નવા નવા કામમાં સામાન્ય કામ હોય તો પણ એકાકાર થઈને કરે. સામાન્ય ઉદયમાં બધા કામ કઈ એટલા મહત્વ વાળા નથી હોતા, પણ સામાન્યમાં સામાન્ય કામ હોય, રોજિંદુ જેને કે આ તો એક નિત્યક્રમ જેવું છે, તો પણ એમાં એકાકાર થઈને પરિણમે છે. એનો અર્થ એ છે કે એને સ્વકાર્ય કરવાની અંતરંગમાં જે ખટક આવવી જોઈએ અને એ પૂર્વક એને સ્વકાર્યમાં સાવધાન થવું જોઈએ, એ વાત રહી જાય. ગુરુદેવ કહે છે કે આવો સમય મળ્યો છે, આ કામ કરી લેવાનું ટાણું છે, તો એને જરૂર કામ કરવું, એ વાતને એને ગાંઠ મારવી જોઈએ. માણસ કોઈ કામ કરવું હોય અને અવશ્ય કરવું હોય ત્યારે આટલું ઓછામાં ઓછું કરે છે કે આપણે આ કામ તો કરવું છે, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં આ કામ તો
કરવું
એક, અને તે આટલા વખતમાં પૂરું કરવું છે એમ પણ નિર્ણય કરે છે, ટાર્ગેટ નક્કી કરે છે કે નહીં કે આ કામ આટલા વખતમાં પૂરું થવું જોઈએ. પછી ભલે થોડોક ફેર પડી જાય તો પણ એનો એને બહુ વાંધો નથી, પણ એક વખત તો એ નક્કી કરે છે. એવા સ્વકાર્યના મક્કમ નિર્ણયમાં આવ્યા વિના પ્રમાદ ને શિથિલતા એના જીવનને આ કાળને ખલાસ કરી નાખે. જીવનને ખલાસ કરે છે ને કાળને પણ ખલાસ કરી નાખે છે. છેલ્લું એક વચન છે પણ એમાં ઘણો મર્મ લીધો છે. પોતે આ કરીને વાત લીધી છે કે આવો કાળ આવો સમય મળ્યો છે, આ પ્રગટ અથેળીમાં આત્માને ખોલીને બતાવીએ છીએ, એના માર્ગની વિધિની રીત વાતે વાતે આવે છે. ઘણા પૂછે ત્યારે ગુરુદેવ એવો ઉત્તર આપતા, અનુભવ કેમ કરવો, સમ્યક દર્શન કેમ થાય, એ પ્રસંગો આવે, પણ આ તો એ ચાલે છે કે એમાં વ્યાખ્યાનના અંતે કોઈ પૂછે પણ કે આખું વ્યાખ્યાન જ એના ઉપર ચાલ્યું છે. તમે જે પૂછો છો એનો ઉત્તર જ રૂપે જ આખું વ્યાખ્યાન હતું, પણ ત્યાં ધ્યાન ન હોય ને પૂછવા ખાતર પૂછે તો એથી કાંઈ એનું ધ્યાન જાય નહીં. જો શ્રી ગુરુ એમ કહે છે કે આવો સમય મળ્યો છે અને આત્માને રાગ થી જુદો કરી દેવાનો આ કાળ છે, તો એને પણ એમ જ ભાષવું જોઈએ. પદ બે વચ્ચે મેળ મળે ને, કે છે એવું જો અહીંયા ન ભાષે તો સામે કહેનાર છે એની સાથે આને સંબંધ રહેતો નથી, એ પરિસ્થિતિ થઈ ગઈ. આવે છે કે થાંભલાની એક હાથ એટલે પહેર, ખ્યાલમાં આવતા આખો થાંભલો ખ્યાલમાં આવી જાય છે. થાંભલો છે ગોળ હોય કે એની અંદર ખાંચા પાડેલા હોય, ચોરસ હોય, અષ્ટખૂણો હોય, વધારે ખૂણામાં પાડ્યા હોય, અનેક જાતિની ડિઝાઇન હોય, પણ એની એક આંખ ખ્યાલમાં આવે એટલે એક ખૂણો એનો દેખાય, પાછળનો ભાગ તો અમસ્તો પણ દેખાય નહીં. કોઈ એવો પ્રશ્ન નથી કરતા કે અમે તો એક સાઈડ જોઈએ છે, બાકી કોને ખબર થાંભલોની બીજી સાઈડમાં શું છે. પછી એક સાઈડ છે એ એની બીજી સાઈડની પ્રતીતિ આપે છે. એક આંખ ઉપરથી આખો થાંભલો આવો છે એમ બરાબર ખ્યાલમાં આવી જાય છે. એમ કરતા છે કે વર્તમાન જ્ઞાનનો અંશ જે મતિ જ્ઞાન રૂપ છે, મતિ શુદ્ધિ છે, એ મતિ જ્ઞાનનો અંશ પણ કેવળ જ્ઞાનનો અવયવ છે. એમાં જાણપણા રૂપ જ્ઞાન હોવાથી જ્ઞાનની જાતિ ક્યાં રહેલી છે અને એ જ્ઞાનની જાતિ કેવી છે, કેવળ જ્ઞાનના અવયવ રૂપ છે. મંથનમાં આવવું જોઈએ કે જો અહીંયા મતિ જ્ઞાન કેવળ જ્ઞાનનો અવયવ છે તો એ મને કેમ કેવળ જ્ઞાનના અવયવ રૂપે જણાતું નથી આ મતિ જ્ઞાન. બહુ ભાગ તો જીવનો ઉપયોગ રાગમાં ને પરપદાર્થમાં એવી રીતે તન્મય છે, એવા પ્રકારે તન્મય છે કે એ જ્ઞાનને તપાસવા જોવા ઉભો રહેતો નથી. આ પરિસ્થિતિ છે. એને જે કાંઈ રાગાદી પરિણામ થાય છે એમાં એની તન્મયતા અને એ રાગ અનુસારના કાર્યો કરવાની ઉત્સુકતા એટલા ઇનિશિયેટિવથી જોરથી પાછળ જાય છે કે એને જ્ઞાન શું એ કેવળ જ્ઞાનનો અવયવ છે એ વાત જોવાની કોઈ ફુરસદ રહેતી નથી. અહીંયા તો બે ધડક એ વાત લીધી છે કે મતિ જ્ઞાન કેવળ જ્ઞાનનો અવયવ છે, તેથી તે એક અંશનું જ્ઞાન થતા એમ જેમ થા આ થાંભલાની એક હાંસનું જ્ઞાન થતા આખો થાંભલો જ્ઞાનમાં આવે, તેમ મતિ જ્ઞાન રૂપી એક અંશનું જ્ઞાન થતા જ્ઞાનનો અંશ છે આ, તો મતિ જ્ઞાન છે તે જ્ઞાનનો અંશ છે, તે એક અંશનું જ્ઞાન થતા કેવળ જ્ઞાનની પ્રતીત, કેવળ જ્ઞાનની પ્રતીત એટલે પૂર્ણ સ્વભાવની પ્રતીત. અહીંયા એમ લઈ લેવું, કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયની, કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય પૂર્ણ સ્વભાવ રૂપ છે, પણ પર્યાયની પ્રતીત નથી લેવડાવી. કેવળ જ્ઞાન કહીને સ્વભાવની પ્રતીત, પૂર્ણ સ્વભાવની પ્રતીત આવી જાય છે. અહીંયા સાધન છે એ મતિ જ્ઞાન રહ્યું. આમ જો વિચારવામાં આવે, સાધ્ય સાધનનો વિચાર કરવામાં આવે, તો સાધ્ય જે સ્વભાવ એનું સાધન અહીંયા મતિ જ્ઞાન છે. એને ક્યાંય લેવા જવું પડે કે શોધવા જવું પડે એ પ્રશ્ન છે નહીં. પોતાનામાં સર્વકાળે પ્રગટપણે વિદ્યમાન છે સાધન, પોતાનામાં સર્વકાળે એને વિદ્યમાન છે અને તેથી મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટે કોઈ જીવને સાધનાંતરની અપેક્ષા નથી, એને બીજું સાધન મેળવવું પડે અપેક્ષા નથી. આમ કહેવાય છે કે સત્સમાગમ, સત્પુરુષ, સત્શાસ્ત્ર એને મોક્ષ માર્ગ પામવાના સાધન છે, પણ એ તો બાહ્ય સાધન. ઉપચાર અને વ્યવહાર પણ ત્યારે કે જ્યારે અંતર મતિ જ્ઞાન થી એના અવયવીને પકડે ત્યારે
તો ઉપચાર લાગે,
નહીતર તો એને યોગ અયોગ બરાબર છે, એને કઈ ઉપચાર લાગુ પડતો
નથી.
કેવી રીતે આ વિચારવા જેવું છે કે મતિ જ્ઞાન છે એ કેવળ જ્ઞાન નો અવયવ છે એમ કહ્યું, અથવા પૂર્ણ સ્વભાવ જે આત્મા છે, પૂર્ણ સ્વભાવ જે આત્મ તત્વ છે, એ પૂર્ણ સ્વભાવ મતિ જ્ઞાન ઉપરથી ખ્યાલમાં આવી જાય છે એ કેવી રીતે, એ થોડું વિચાર.
બરોબર,
કે અહીંયા જે જ્ઞાનનો પ્રવાહ ચાલે છે એમાં જીવને પોતાના જ્ઞાનનો પરિચય એવી જાતનો છે કે અનેક પ્રકારના વિભિન્ન જ્ઞેયોને જાણે છે એવું મારું જ્ઞાન છે. પાંચે ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે અને મનથી પણ અનેક વિષયોને એ વિષય કરે છે, ત્યારે વિભિન્ન પ્રકારના અનેક પદાર્થોને જ્ઞાન જાણવાનું કામ કરે છે એ જાતનો જ્ઞાનનો પરિચય છે. અહીંયા એવા પરિચયનું કામ નથી, એ આખું પડખું બાદ કરવું પડે.
બરોબર,
શાસ્ત્ર પરિભાષાએ એને જ્ઞેયાકાર જ્ઞાન કહ્યું છે. શાસ્ત્રની ભાષામાં એને જ્ઞેયાકારે જ્ઞાન કહ્યું છે. એથી જે જ્ઞેયાકારે જ્ઞાન છે ત્યાં તે જ જ્ઞાનમાં જ્ઞેયાકાર વિનાનું પણ જ્ઞાન છે.
બરોબર,
એને સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનમાં જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વિશેષ, જ્ઞેયાકાર છે તે જ્ઞાન વિશેષ છે, અને જ્ઞેયાકાર વિનાનું જ્ઞ પણ એમાં જે રહેલું જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ માત્ર જાણવું એ જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ છે. એ અંશ ઉપરથી જ્ઞાનના મતિ જ્ઞાનમાં રહેલા જ્ઞાન સામાન્ય ઉપરથી સામાન્ય સ્વભાવ જે આત્મા, બંને સામાન્ય છે ને, એટલે સદ્રશ છે, બંને સામાન્ય છે, બંને સદ્રશ છે, એટલે એની એની કલ્પનાને અનુમાન ન થાય પણ એને પોતાના પ્રગટ અનુભવથી એનો ખ્યાલ આવે ત્યારે એને એક જ્ઞાનના અંશ ઉપરથી અનંત 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 જ્ઞાન સામર્થનો પત્તો લાગે. જ્ઞાન સામાન્ય અવસ્થારૂપ છે, અથવા એક અવસ્થામાં જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વિશેષ એમ બે હોય છે. આ ઉપયોગને કેમ સૂક્ષ્મ કરવો પડે છે, ઉપયોગને જરા સૂક્ષ્મ કર, સૂક્ષ્મ કર, સમજાય એવો વિષય છે. અરીસાની અંદર અહીં પ્રતિબિંબ પડે છે. પ્રતિબિંબ વિનાની પહેલા અવસ્થા જે અરીસાની અવસ્થા છે તે અવસ્થાની સામાન્ય અવસ્થા છે. જ્યારે એમાં પ્રતિબિંબ પડ્યું ત્યારે અનેક પદાર્થો એની અંદર આકૃતિમાં આવ્યા એ અવસ્થા ઉપર, ત્યારે એ એ અરીસાની સામાન્ય અવસ્થાનો નાશ થયો છે કે રહી છે અવસ્થાનો નાશ થાય તો પ્રતિબિંબ જ ન પડે. પ્રતિબિંબ પડે છે એની અવસ્થાને સામાન્ય અવસ્થાને સૂચવે છે, એની હયાતીને સૂચવે છે. જો એવી અવસ્થા ન હોય, પ્રતિબિંબ પડે એવી જો અરીસાની અવસ્થા ન હોય તો પ્રતિબિંબ જ ન પડે, જેમ પથ્થરમાં લાકડામાં પડતું નથી તેમ. જ્યારે એમાં આકૃતિ દેખાય છે ત્યારે પણ એ અવસ્થા છે, પણ આકૃતિને મુખ્યપણે વિષય કરતા તે અવસ્થા તિરોભૂત થયેલી ગણાય છે. અને સૂક્ષ્મ દ્રષ્ટિએ તેને જોનાર જયારે તેને જોવે છે ત્યારે એમાં રહેલી આકૃતિને ગૌણ કરી જાય છે. જ્ઞાનમાં એવું બને છે કે પ્રતિબિંબ વિનાનું જ્ઞાન જોવા મળતું નથી એને, અને એનો પરિચય એને એટલા માટે એ પ્રકારના જ્ઞાનનો એને પરિચય રહ્યો છે. હવે એને એમ કહે છે કે તારું માત્ર પ્રતિબિંબ યુક્ત એવું જ માત્ર તારું સ્વરૂપ નથી. પ્રતિબિંબ યુક્ત જે જ્ઞાન એવું જ માત્ર તારા જ્ઞાનનું સ્વરૂપ નથી. જો એવું તારું સ્વરૂપ હોય તો કાયમ તેના તે પ્રતિબિંબ વાળું રહેવું જોઈએ. પણ એમ તો અનુભવથી સાબિત થતું નથી. અને પ્રતિબિંબ ફરી જાય છે, જ્ઞાન રહી જાય છે, પ્રતિબિંબ ફરી જાય છે અને જ્ઞાન રહી જાય છે.
સામાન્ય રહી જાય,
જ્ઞાન વિશેષ ફરતું જાય છે. જો જ્ઞાન સામાન્ય રહી જાય છે એવું જ તારું જ્ઞાન સામાન્ય તારું સ્વરૂપ છે. કે જે જ્ઞાન સામાન્ય ને જ્ઞાન વિશેષ અડતું નથી,
સામાન્ય વિશેષ અડતું નથી.
અથવા જ્ઞાન વિશેષમાં અનેક જ્ઞેયોના ફેરફારો આવવા છતાં જ્ઞાન સામાન્ય એવું ને એવું રહે છે. જો અવસ્થામાં ને અવસ્થામાં જ્ઞાનનો આવો અવિકૃત સ્વભાવ છે તો જે શક્તિરૂપ સામર્થ પોતે છે એમાં વિકૃતિ આવવાનો તો કોઈ પ્રશ્ન જ રહેતો
નથી. બરાબર,
એને ત્યાં પોતાનું અસ્તિત્વ સમજાવવું જોઈએ કે આ જે ફરે છે ને જાય છે તે હું નથી, અને હું હોઉં તો મારો નાશ થઈ જાય પણ હું તો ઊભો છું, હજી હું તો આ રહ્યો હજી. જેમ જીવનું મૃત્યુ કેમ નથી, કોઈ એમ કે તમે ઓલા ભાવમાં મરી ગયા હતા અને પછી તમે અહીંયા જઈને નવા જન્મમાં, પણ એ તો કહેવા માત્ર વાત છે. હું મેળો આવું તો અહીંયા હોઉં નહીં, હું અહીંયા તો છું, હરમ છું. જન્મ ને મરણ રૂપી અવસ્થા ભેદો ભલે હોય પણ હું એ બંને અવસ્થામાં હું નો હું 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 હોવા પણ હું સરણ છું. માટે તે અવસ્થા ભેદો મારી હયાતીને છેદતા નથી, ભેદતા નથી. ભેદો ભેદતા નથી અને છેદો છેદતા નથી. હું એમને એમ છું, એમ એ પોતાના પ્રગટ સામાન્ય થી એને ઓળખાણ કરવી જોઈએ. એક અવયવ ઉપરથી આખો અવયવી કલ્પનામાં નહીં લેવા છતાં વાસ્તવિકપણે એનું જો જ્ઞાન થાય તો એ વાસ્તવિકતામાં અનંત 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 જ્ઞાન સામર્થ્યની ખાણ કેવી છે, કેવડી છે અને પોતા સ્વરૂપે પોતે કેવો છે એનો એમાં પત્તો લાગે છે.
બરોબર,
જ્યારે મહાન તત્વની ઓળખાણ થાય છે ત્યારે એની મહત્તા કોઈ બીજો, એની મહત્તાનું સ્થાન કોઈ બીજો પદાર્થ લઈ શકતો નથી. કોઈ બીજો પદાર્થ એની મહત્તાનું સ્થાન નહીં લઈ શકતો હોવાથી આત્માથી અધિક કોઈ પદાર્થ નહીં હોવાથી નાણ સાવ મુણિયમ વાદમ કહ્યું ને 30, 31, 32 ગાથામાં જીતેન્દ્રિય કોને કહીએ છીએ કે જે સ્વભાવથી જ્ઞાન સ્વભાવથી પોતાને અધિક જાણે છે તેને, અને અધિક છે ને અધિક જાણવું છે, કલ્પીને માનવું છે એમ નથી. કેમ કે અધિક જ રહે છે, એને કોઈ સ્પર્શે છે, બાધા કરે છે, કાંઈ નિરાકાર જ્ઞાન એને તકલીફ પહોંચાડી શકતું નથી. તો એથી ભિન્ન રહેલો રાગ કે જે પ્રતિબિંબ થાય છે, એથી ભિન્ન રહેલો જે પર વિષય કે જે પ્રતિબિંબ થાય છે એ જ્ઞાનને શું કરે, જ્ઞાનને કાંઈ કરે નહીં. એનો જ્ઞાનનો પ્રવાહ, જ્ઞાનને કરવાની ઉપાધિ કર્યા વિના સ્વભાવથી જ્ઞાન સ્વભાવે હોવાથી ચાલ્યો જ જાય છે, ચાલ્યા જ કરે છે. અને એનાથી વિજાતીય પદાર્થો સાથે જરાય ભળતો છૂટો જ રહે છે. ખોરેખોરો નકોર થયા છે. જો એ પોતાને સામું જોવે અને પ્રતીત કરે તો એનું પોતાનું નકોર પણ એને ભાષા વિના. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે. એ સામાન્ય અંશ અનુભવ ગોચર હોવાથી એમ કહ્યું કે સામાન્ય અંશ નથી, એ ભગવાન આત્મા જ એ છે, શુદ્ધાત્મા જ એ છે, જ્ઞાયક આત્મા જ એ છે, એ જ પરમાત્મા છે. એ તો સમજાવવા માટે અંશ અંશીના ભેદ કહીએ છીએ. અરીસાની સામાન્ય દળની સપાટ, સામાન્ય અરીસાની જે સામાન્ય સપાટી એ દળથી અભેદ છે. એ આખું જે અરીસાનું દળ છે એની સાથે અભેદ છે. ઉપર છોંટાડેલું પાતળું પડ નથી, એ બરાબર છે, એકદમ સૂક્ષ્મ પાતળી અવસ્થા એ. પણ એ કઈ છોંટાડેલું પાતળું પડ નથી, એ આખા દળની સાથે અભેદ છે. એ જે જ્ઞાન અંશ છે ત્યાંથી આખો જ્ઞાયક આત્મા છે. એ આખું ચૈતન્ય દળ, જ્ઞાયક દળ છે. એને ઓળખાણ માન ખ્યાલમાં આવવું જોઈએ. આ તો હજી એવું વિષય છે કે એને ઓળખાણ થતા પહેલા એના અંતર મંથન માં લેતો બધું ઘણું બહારનું એ ભૂલી જાય છે, રસ છૂટી જાય એવું છે. અંદરનું ને અંદરનું તત્વ એવું છે કે એના અંતર શોધનમાં ને મંથનમાં જાય તો પણ બહારના એના રસ છે એમાં ફેરફાર થયા વિના. એટલી તો એની પ્રાથમિક ભૂમિકામાં વિકૃતિ ઉપર ફેરફાર લઈ આવે છે. પછી સીધો અંદર ઉતરે છે, એ તો પાતાળમાં જાય છે. નાયકના પાતાળમાં જાય છે, એ તો આખા જગતથી ઉપર તરે છે છૂટો પડીને. એ વાત અત્યંત સત્ય છે અથવા પ્રગટ સત્ય છે.
ભગવાન નમો જય.